भवानि शंकरौ वंदे श्रद्धा विश्वास रूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् सिद्धा स्वान्तस्तमीश्वरम् श्रीमन्नारायण नारायण नारायण 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 શાસ્ત્રોમાં જુદે જુદે ઠેકાણે અધિકારની વાતો આવ્યા કરે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ગીતાની પરસ્પરી સમાપ્તિ થાય ત્યારે કહેવામાં આવ્યું કે જેને પરમાત્મા પ્રત્યે પ્રેમ ના હોય, જ્ઞાન મેળવવાની અભિલાષા ના હોય, જે નિંદા કરે, આલોચના કરે ભગવાનની, ધર્મની, તેને આ ગીતાનો ઉપદેશ આપવો નહીં, ગીતાનો સંદેશો સંભળાવવો નહીં. જેને પ્રેમ હોય, ખરેખર જિજ્ઞાસા વૃત્તિ હોય, જિજ્ઞાસા વૃત્તિથી પ્રેરાઈને જે ગીતાનો સંદેશો સાંભળવાને માટે તૈયાર થતા હોય તેમને આ સંદેશો સંભળાવો. રામચરિત માનસની અંદર પણ તેવી રીતે કહેવામાં આવ્યું, જુદા શબ્દોમાં કહેવામાં આવ્યું. રામચરિત માનસની વાતના અધિકારી કોણ? કોને આ ભગવાનની કથા, ભગવાનની વાર્તા, ભગવાનની લીલા, તેના પ્રસંગો કહેવા જોઈએ? કોની આગળ આ ગુણાનુવાદ ગાવા જોઈએ અને કોની આગળ ના ગાવા જોઈએ? આપણને એમ લાગે કે જો રામચરિત માનસની અંદર જે અધિકારની વાત કરી તે અધિકારની વાત છે તો સારી, અધિકાર સિવાય તો કંઈ કામ થતું જ નથી. અધિકાર સિવાય અપાયેલું દાન, અધિકાર સિવાય અપાયેલું જ્ઞાન, અધિકાર સિવાય અપાયેલું માન પણ કેટલીક વાર અસ્થાને થાય, ધારા પ્રમાણે પરિણામ પેદા ના કરે. તો અધિકાર તો શાસ્ત્રોના અધ્યયનમાં પણ માનવામાં આવ્યો, ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું કે સદગુરુની પાસે શાસ્ત્રાધ્યયનની અભિલાષાથી પ્રેરાઈને જે જાય તે પ્રશાંત ચિત્ત સમાન્વિત હોવા જોઈએ. તેમનું ચિત્ત શંકા સમાધાનમાંથી મુક્તિ મેળવી ચૂકેલું, સંશય વિપર્ય દોષ રહિત હોવું જોઈએ, શાંત હોવું જોઈએ સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પો, જેની અંદર શાંત થઈ ગયા હોય તેવું મન જોઈએ, અને સમાન્વિતાય મનનો નિગ્રહ, મનનો કાબુ પણ સુચારુ રૂપે સિદ્ધ કર્યો હોય તેવા જો જિજ્ઞાસુ અથવા શિષ્યો હોય તો તેમને સદગુરુએ આત્મજ્ઞાનનો અલૌકિક સંદેશો સંભળાવો કહેવામાં આવ્યો, તો પછી તે પરિણામ પેદા કરે. એવી ભૂમિ હોય જે ભૂમિની અંદર ખાતર નાખવામાં આવ્યું જ ના હોય, ખેડાણ કરવામાં ના આવ્યું હોય, રસકસવતી ભૂમિ ના હોય, તેની અંદર નાખેલું બી કેટલીક વાર પરિણામ યોગ્ય રીતે પેદા ના કરે, ઉગે નહીં, પાકની સૃષ્ટિ થાય નહીં, તેવી રીતે જ્ઞાનનું ભક્તિનું બી નાખતા પહેલા પણ થોડોક અધિકાર, થોડીક યોગ્યતા આ લક્ષમાં લેવાય તે સારી વાત છે. પણ કેટલીક વાર એમ પણ બને કે આપણે બહુ અધિકારનો આગ્રહ રાખતા થઈએ તો ઘણા વર્ષો થઈ જાય અધિકાર તૈયાર કરવામાં કેટલીક વાર, અને જીવન ઘણું ટૂંકું એટલે કેટલીક વાર જ્ઞાન પ્રાપ્ત પણ કરવાનો સમય ના રહે, ભક્તિ કરવાનો પણ સમય ના રહે. એટલે થોડોક અધિકાર પ્રાપ્ત થયો હોય અથવા અધિકાર પ્રાપ્ત કરવાને માટેનો પ્રામાણિક પ્રયત્ન થતો હોય અને એની સાથે સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે સદગુરુનું શરણ લેવાય, સદગુરુના શ્રીમુખથી જ્ઞાનની વાત સાંભળવાનો લાવો પ્રાપ્ત થાય, તો પછી તે નિરર્થક નહીં થાય. શ્રવણ કરતા કરતા જ ધીરે ધીરે અવિદ્યાના પડદાઓ દૂર થવા લાગે અને જીવનની શુદ્ધિની પ્રેરણા પણ સાંપડે. ધીરે ધીરે એમ થાય કે હું જે કરું છું તે યોગ્ય કરતો નથી, અમુક જાતનું જ જીવન મારે જીવવું જોઈએ, અને પછી તે જાતનું પવિત્ર જીવન જીવવાને માટેની પ્રવૃત્તિ પણ થાય, અધિકારનું પણ આપોઆપ નિર્માણ થાય, અને તેમ કરવાથી ભક્તિ અથવા જ્ઞાનનો પ્રકાશ વિશેષ પ્રમાણમાં પથરાય. છતાં પણ તુલસીદાસજી મહારાજે અધિકારની થોડીક વાત કરેલી છે અને તેને આપણે યાદ કરીએ તો કાંઈ ખોટું નહીં. લોભી ક્રોધી કામી હોય, લોભી ક્રોધી કામી હોય. લોભી હોય, ક્રોધી હોય, અનેક પ્રકારની ઈચ્છાઓનો શિકાર થયેલ હોય, કામ વાસનાનો પણ શિકાર થયેલ હોય, વળી પંડિત હોય પરંતુ ભગવાનને ભજે નહીં, ભગવાનની ભક્તિ ન હોય તેની અંદર, કે છે વળી બ્રાહ્મણોનો દ્રોહી હોય, જ્ઞાનીઓનો દ્રોહી હોય, નિંદા કરનારો હોય, અને ભલે ને તે ઇન્દ્ર હોય તો પણ રામકથા તેને કહેવી નહીં, તેની આગળ રામકથાનો ઉપદેશ આપવો નહીં. રામકથાનો અધિકાર તો તેને જ છે, તુલસીદાસજી કહે છે, જેને સત્સંગ ઉપર પ્રીતિ છે. સત્સંગ ઉપર જો પ્રીતિ હોય તો રામકથાનો અધિકાર આપોઆપ પ્રાપ્ત થઈ જાય અને તેને પછી આપણે રામકથા કહેવી. તો તુલસીદાસજી એક મહાન યોગ્યતા રામકથાના શ્રવણની બતાવતા કહે છે કે કથા ઉપર પ્રીતિ હોવી જોઈએ. પરમાત્માની પ્રીતિ વિશેષ ના હોય, થોડીક હોય તો પણ ચાલે, તેમ કરતા કરતા પરમાત્માની પ્રીતિ પ્રબળ બનતી ચાલે. જેમ જેમ સદુપદેશનું શ્રવણ થતું જાય તેમ તેમ અવિદ્યારૂપી અંધકારનો અંત આવતો જાય અને પરમાત્માના ચરણોનો પ્રેમ બળવાન બનતો ચાલે. પરંતુ જે અતિશય લોભી હોય, કામી હોય, ક્રોધી હોય, તેમને પંડિત હોય તો પણ રામકથાના અધિકારી માનવા નહીં. લોભી ક્રોધી કામી હોય, લોભી ક્રોધી ભજે ન પ્રભુને પંડિત તોય, ભજે ન પ્રભુને બ્રાહ્મણ દ્રોહી સુરપતિ હોય, બ્રાહ્મણ દ્રોહી કથા કહે તેને ના તોય, કથા કહે તેને ના, કથા કહે તેને ના તોય, કથા કહે તેનો રામ કથા અધિકાર, તેનો જેને સત્સંગતિ પર પ્યાર, જેને જેને સત્સંગતિ પર પ્યાર, જેને ગુરુપદ પ્રીતિ નીતિરત, જે ગુરુપદ પ્રીતિ નીતિરત, જે દ્વિજ સેવક અધિકારી, તે દ્વિજ સેવક અધિકારી, રઘુપતિ પ્રિય છે પ્રાણ થકી, રઘુપતિ તેને સુખ કર કથા નકી, તેને સુખ કર, તેને સુખ કર કથા નકી, તેને. તો જેને પ્રભુના ચરણોમાં પ્રીતિ હોય તેને માટે આ કથા કાયમને માટે સુખ પ્રદાયક બને, અને તેની આગળ જો રામના ગુણગાન ગાવામાં આવે, પરમાત્માના ગુણાનુવાદ તેને સંભળાવવામાં આવે, તો તેને સર્વોત્તમ લાભ થઈ જાય છે. તુલસીદાસજી કે છે, બીજાની યોગ્યતા નહીં હોય, અધિકાર નહીં હોય, છતાં પણ તે કથાનું શ્રવણ કરશે, પરમાત્માના ગુણાનુવાદ ગાશે અથવા સત્સંગનો લાભ પ્રાપ્ત કરશે, તો પણ તેને નુકસાન તો નહીં જ પહોંચે. કદાચ તે પોતાના જીવનની અંદર ઉતારવામાં પાછી પાની કરશે, છતાં પણ તેટલો સમય તો તેનો સુધરશે જેટલો સમય તે સત્સંગતિનો આનંદ લૂટશે. એટલે જેને પણ પરમાત્માની અંદર પ્રીતિ હોય ને ઉત્તમ આદર્શ જીવન જીવવાની અભિલાષા હોય, તેણે ભગવાન વિશેના ગુણગાનો અથવા કથા શ્રવણ શાંતિપૂર્વક કરવું, એમ તુલસીદાસજી છેવટે લખે છે. રામચરણ રતિને ચહે અથવા પદ નિર્વાણ, ભાવ સહિત તે આ કથા કરે શ્રવણ પુટપામ. રામ કથાને વર્ણવી કલિમલ નાશક મી, મનના હરતી મેલજે શાંતિ પ્રદાયક છે. મનના મહરતી મેલજે શાંતિ પ્રદાયક છે. અમોઘ છે સંજીવની સંસ્કૃતિ રોગતણી, રામ કથા વિદ્વાનને વેદે વાત કહી, વેદે વાત કહી. સંસ્કૃતિ નાશક, અવિદ્યાનો નાશ કરનારી, જન્મ મરણના દુઃખોમાંથી માનવને મુક્ત કરનારી છે. એટલે આ કથાનું શ્રવણ પ્રેમપૂર્વક નિત્ય નિરંતર કરવું. તુલસીદાસજી પોતાના રામચરિત માનસમાં તેવી ભલામણ કરે છે. સંતોનો મહિમા. તુલસીદાસજીને નાનપણથી જેવો સુયોગ સાંપડ્યો, માતા પિતાનો સ્વર્ગવાસ નાની ઉંમરે થવાથી, સ્વામી નરહરાનંદજી પરમાત્માના પરમ ઉપાસક હતા, પરમ જ્ઞાની હતા. તુલસીદાસજી મહારાજને કાશીમાં લઈ ગયા નાની ઉંમરમાં, કાશીમાં પોતાની પાસે રાખ્યા, વિદ્યા ભણાવી, અનેક પ્રકારના શાસ્ત્રોનું અધ્યયન તુલસીદાસજીને કરાવ્યું, અને એ રીતે તુલસીદાસજીને સ્વામી નરહરાનંદની કૃપાથી, કરુણાથી, પરમાત્માની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને એમ કરતા કરતા તેમને ત્રીજી દ્રષ્ટિ સાંપડી, જેને દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે, જે દ્વારા માનવ પોતાના જીવનના રહસ્યને સુચારુ રૂપે જાણી અથવા સમજી શકે, અને પોતાના જીવનનું કલ્યાણ કરવાને માટેની પ્રવૃત્તિ પણ કરી શકે. પાછળથી તો તેમના ઉપર પરમાત્માની કરુણા અથવા કૃપાનો વરસાદ વરસ્યો એમ કહીએ તો ચાલે. તુલસીદાસજીએ જ્યારે રામચરિત માનસની રચના કરી હતી, ત્યારે તે વખતે પણ કેટલાક પંડિતો, કેટલાક વિદ્વાનો કાશીમાં એવા હતા જે તુલસીદાસજી મહારાજની આ પ્રવૃત્તિને સહન કરી શક્યા નહોતા. એટલે કેટલાક પંડિતોએ એ પ્રકારનું ષડયંત્ર ગોઠવ્યું હતું કે રામચરિત માનસની જે અસ્તપ્રત તુલસીદાસજી મહારાજે તૈયાર કરી છે, તે અસ્તપ્રતનો નાશ કરી નાખો. એટલા માટે તેમણે પારિતોષિક આપવાનું પ્રલોભન બતાવીને કેટલાક ચોર લોકોને તૈયાર કર્યા હતા. રામચરિત માનસની અસ્તપ્રત તુલસીદાસજી મહારાજ જે એકાંત કુટીરમાં રહે છે ત્યાંથી તમે ચોરી લાવો, અને પછી તે અસ્તપ્રતનો નાશ કરી શકાય. ચોર લોકો ગયા રાત્રિના સમયે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજના નિવાસસ્થાનમાં, અને ત્યાં જઈને એમણે જોયું તો કુટીરની અંદર નાનો દીપક બળતો હતો. રાત્રિનો સમય હોય છે ત્યારે જે પરમાત્માના પ્યારા ભક્તો હોય, યોગીઓ હોય, જ્ઞાનીઓ હોય, તે ઘણી ઓછી નિદ્રા લેતા હોય, વહેલી સવારે ઉઠી જતા હોય, કેટલીક વાર રાત્રે જાગતા પણ હોય, ધ્યાન ધરતા હોય, પ્રભુ સ્મરણ કરતા હોય. ભોગી માણસો ભોગની લાલસાને લીધે જાગતા હોય, રોગી માણસ ઊંઘી ન શકે માટે જાગે, અને યોગી હોય તે પરમાત્માની સાધના કરતા કરતા, તપશ્ચર્યા કરતા કરતા રાત્રિના કાળને નિર્ગમન કરતા હોય. તુલસીદાસજી પ્રભુનું સ્મરણ કરતા હતા રાત્રિના સમયે પોતાની શાંત કુટીરમાં બેસીને, અને આ ચોર લોકો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમના આશ્ચર્ય વચ્ચે એમણે જોયું કે કુટીરની આજુબાજુ બે સુંદર ઘોડેસવારો હાથમાં ધનુષ્ય બાણ લઈ અને ફરી રહ્યા હતા. ચોર લોકો વિચારમાં પડી ગયા કે આ સંત પુરુષ છે તો પણ ચોકીદારો કેવી રીતે રાખે છે. એમણે વિચાર કર્યો કે આ ચોકીદારોનો સામનો નહીં થઈ શકે, ચોકીદારો જો ચાલ્યા જાય તો પછી આપણે કુટીરમાં પ્રવેશ કરીએ અને તુલસીદાસની પાસે જે રામચરિતમાનસની અષ્ટપ્રત છે તે અષ્ટપ્રતને લઈ લઈએ. ઘણી પ્રતીક્ષા કરી પરંતુ ચોકીદારો ત્યાં ચોકી કરતા જ દેખાયા એટલે છેવટે ચોર લોકો પાછા વયા. બીજે દિવસે રાત્રિના સમયે મધ્યરાત્રિ પછી વળી પાછા ચોર લોકો રામચરિતમાનસની અષ્ટપ્રતને ચોરવા માટે પહોંચ્યા. તે વખતે પણ ચોકીદારો ધનુષ્યબાણ લઈ ઘોડા પર બેસીને કુટીરની આજુબાજુ ફરતા હતા. વળી પાછા ચોર લોકો પાછા વળ્યા. ત્રીજે દિવસે રાત્રે વળી પાછા પહોંચ્યા ત્યારે પણ આ ચોકીદારોને તેમણે જોયા. એમને ઘોર નિરાશા થઈ ગઈ. ચોથે દિવસે તુલસીદાસજી મહારાજ પાસે ચોર લોકો ગયા અને એમણે તુલસીદાસજીને પૂછ્યું કે તમે ચોકીદારોને રાખો છો? એટલે તુલસીદાસજીએ કહ્યું કે હું ચોકીદારને રાખતો નથી, મારે ચોકીદાર રાખવાનું કોઈ કારણ પણ નથી, ચોકીદારોને રાખવાનું પોષાય તેવું પણ નથી. ત્યારે ચોર લોકોએ કહ્યું કે અમે ત્રણ ત્રણ દિવસથી તમારે ત્યાં રામચરિત માનસની અષ્ટપ્રતની ચોરી કરવા આવીએ છીએ પરંતુ સફળ નથી થતા, કારણ કે ચોકીદારો બે ચોકીદારો બહુ સુંદર શરીરના છે, ઘોડા ઉપર બેસીને તમારી કુટીરની આજુબાજુ રાત્રિના સમયે ધનુષ્ય બાણ લઈ અને ફરતા દેખાય છે. તુલસીદાસને થયું કે આવી રીતે ચોકી કોણ કરે, મારા ઉપર કોની આટલી બધી પ્રીતિ અને કોની આટલી બધી અનુકંપા છે, રામ અને લક્ષ્મણ સિવાય બીજા કોઈની અનુકંપા આવી નથી. જે ભગવાનનું સ્મરણ કરું છું, જે ભગવાનની હું ભક્તિ મારી રીતે કરું છું, જે ભગવાનની પ્રાર્થના કરીને જેમની કૃપાને માટે નિરંતર ઈચ્છા રાખું છું તે ભગવાન રામ લક્ષ્મણ જ મને મદદ કરવાને માટે આ રીતે ધનુષ્ય બાણ ધારણ કરીને ફરતા હશે. એટલે એમની આંખમાંથી અનુરાગના આંસુ આવ્યા અને એમણે ચોર લોકોને કહ્યું કે તો રામ અને લક્ષ્મણ જ, બીજું કોઈ નહીં. ત્યારે ચોર લોકોનું હૃદય પરિવર્તન થઈ ગયું. એમને એમ થયું કે પરમાત્માની ભક્તિ કરવાથી ભગવાન ભક્તની આટલી બધી રક્ષા કરે છે, સંભાળ રાખે, તો આપણે તો ચોરીનું કામ નકામું જ કરીએ છીએ. આપણે પણ જો પરમાત્માનું સ્મરણ મનન કરીએ, પરમાત્માનું ધ્યાન ધરીએ અને પરમાત્માની પરમ કૃપાને પામવાને માટે પુરુષાર્થ કરીએ તો આપણું જીવન કૃતાર્થ બની શકે. તુલસીદાસજીના તે શિષ્ય બની ગયા. ચોર લોકોને તુલસીદાસજીએ ભગવાન રામનો મહામંત્ર પૂરો પાડ્યો અને તે મંત્રને જપીને પછીથી છેવટે ભગવાન રામની કૃપા ચોર લોકો પામી શક્યા. આવી રીતે તુલસીદાસજીની રક્ષા ભગવાન રામે કરી, જીવનના છેલ્લા શ્વાસ સુધી કરી અને એમના જીવન દરમિયાન પણ કરી નિરંતર રક્ષા. એટલે તુલસીદાસજીને શ્રીરામની અંદર અતિશય શ્રદ્ધા છે અને તે શ્રદ્ધાના પડઘા રામચરિતમાનસની અંદર જોવા મળે છે. તુલસીદાસજી રામને પ્રભુ કહે છે. રામચરિતમાનસમાં જ્યારે પણ રામનું વર્ણન કરવાનો સમય આવે છે ત્યારે તુલસીદાસજી મોટે ભાગે રામને માટે પ્રભુ શબ્દનો ઉપયોગ કરે છે અને એમને અપાર આનંદ થાય છે. તુલસીદાસજી માને છે કે શ્રી રામ પોતે પરમાત્મા હતા, પરમાત્મા જ શ્રી રામનું સ્વરૂપ ધારણ કરી પાર્થિવ પૃથ્વી ઉપર પધાર્યા હતા, જનતાને ધર્મનો સંદેશો, નીતિમત્તાનો સંદેશો સંભળાવવાને માટે આવ્યા હતા. એટલે તુલસીદાસજી શ્રીરામના ગુણાનુવાદ પોતાના રામચરિત માનસની અંદર ગાય છે અને આરંભમાં શ્રી રામને વંદન કરીને પછી તુલસીદાસજી પોતાના ગુરુને પણ વંદન કરે છે, સંતને પણ વંદન કરે, કારણ કે ગુરુએ જ તેમની સુરક્ષા શૈશવ કાળથી કરી હતી. તુલસીદાસજી કહે છે કે ગુરુની શક્તિ અસાધારણ છે, ગુરુ તો પ્રગટ પરમેશ્વર છે, પરમાત્મા પોતે જ ગુરુનું સ્વરૂપ ધારણ કરીને શરણાગત શિષ્યના જીવનમાં આવે છે અને તેની આંખને દૈવી બનાવે છે, તેના હાથને પકડીને મુક્તિના મંગલમય માર્ગે તેને આગળ વધારે છે. આ સંત પ્રગટ હરિ જેવા છે, નર રૂપે હરિ છે, કરુણા સિંધુ છે, અને જેવી રીતે અંધકારના આવરણ સૂર્યના કિરણોથી દૂર થાય તેવી રીતે સદગુરુના સુવચનોને સાંભળવાથી અવિદ્યારૂપી અંધકારના આવરણ સદાને માટે દૂર થઈ શકે છે. એટલે પોતે સદગુરુને પરમાત્માના પ્રતિનિધિ માનીને વંદન કરે છે અને સાથે સાથે સંતના મહિમાને પણ રજૂ કરે છે, સંતના ગુણગાન ગાય છે. શંકરાચાર્ય મહારાજે પોતાના વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં સંત પુરુષોનો મહિમા ગાતા લખ્યું કે સંત પુરુષો અતિશય શાંત મન ઉપર કાબુ કરી ચૂકેલા હોય, ઇન્દ્રિયોનો વિજય કરી ચૂકેલા હોય, પોતાનું જીવન પરમાત્માને તેમણે સમર્પેલું હોય, પરિણામે પરમાત્માની પરમ કૃપાથી તેમને શાંતિ સાંપડી હોય છે. આવા શાંત પ્રકૃતિના સંત પુરુષો, એમનું હૃદય મહાન, મન પણ ઘણું મહાન. સંસારના માનવો મોટે ભાગે સંસારના પદાર્થો કે વિષયોની પ્રાપ્તિ કરવાને માટે પુરુષાર્થ કરતા હોય, સંત પુરુષો સદા પરમાત્માની કૃપાને પામવાને માટેનો પરિશ્રમ કરતા હોય, અને સંત પુરુષો પરમાત્માની પરમ કૃપાને પામ્યા પછીથી બીજા જીવો જે દુઃખના દાવાનળથી દગ્ધ બન્યા હોય, જે ત્રિતાપથી સંતપ્ત બન્યા હોય, તેમના જીવનમાં શાંતિની પ્રતિષ્ઠા કરવાને માટે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર પુરુષાર્થ કરે છે. બીજા જીવોને અસત્યમાંથી સત્યમાં જ લઈ જવા માટે, બીજા જીવોને મૃત્યુમાંથી અમૃતપદ તરફ પહોંચાડવાને માટે આ સંત પુરુષો કોઈ પણ પ્રકારના વ્યક્તિગત સ્વાર્થ વગર પ્રયત્ન કરતા હોય છે. વસંત ઋતુની પેઠે જેવી રીતે વસંત ઋતુનું આગમન થાય તો સર્વત્ર નવું જીવન, નવો રસ દેખાય, એવી રીતે સંત પુરુષો જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં પરમાત્માના જયગાન ગાય, અને જે માનવોના જીવનની અંદર પાનખર ઋતુ આવી હોય, જે માનવોના જીવનમાંથી રસકસ ઉડી ગયા હોય, જે માનવોના જીવન આનંદ રહિત બની ગયા હોય, તેવા માનવોને આનંદયુક્ત બનાવે, પરમાત્માનો માર્ગ બતાવે, બંધનોમાંથી તથા ક્લેશોમાંથી છૂટવાને માટેની પ્રેરણા પૂરી પાડે. આ સંત પુરુષોનું વર્ણન કરતી વખતે તુલસીદાસજી મહારાજ કપાસને યાદ કરે છે. કપાસ, કપાસનો છોડ અને કપાસનું ફળ. તો કપાસનું જે ફળ કેવું છે, એની અંદરથી રૂ થાય છે, એ રૂને સાફ કરવામાં આવે છે, રૂના રેશા બનાવવામાં આવે છે, એની અંદરથી પછીથી સૂત્ર તૈયાર થાય, વસ્ત્ર તૈયાર થાય, માનવોના શરીરને ઢાંકે છે તે વસ્ત્ર. એવી રીતે તુલસીદાસજી કહેવા માંગે છે કે સંત પુરુષોનું જીવન પણ કપાસના ફળ જેવું નિર્મળ, વિશદ હોય છે, મલરહિત હોય છે, અને સંત પુરુષો બીજાના દુર્ગુણોને લક્ષ્યમાં લેવાને બદલે બીજાના નાનામાં નાના ગુણોને પોતાના ધ્યાનમાં લે અને બીજાને આગળ વધારવાને માટે, આધ્યાત્મિક રીતે આગળ વધારવાને માટે બને તેટલો પ્રયત્ન કરતા હોય છે. પોતે કષ્ટ સહન કરે પરંતુ બીજાના કષ્ટોને દૂર કરે, પોતે સંકટ સહન કરે અને બીજાના સંકટોને દૂર કરવાને માટે પ્રયત્ન કરે છે. આ પ્રકારે સંત પુરુષોનું જીવન હોય છે સંસારને માટે કલ્યાણકારક. આ સંત પુરુષોનો જ પ્રતાપ છે કે આપણી સંસ્કૃતિ આટલા બધા વર્ષો સુધી ચિરંજીવ રહી શકી છે. પ્રાચીન કાળથી જો આપણે જોઈએ તો આપણી સંસ્કૃતિનો બધો જ ઇતિહાસ જે શાસ્ત્રોની અંદર લખવામાં અથવા તો એકત્ર કરવામાં આવ્યો, સુરક્ષિત રાખવામાં આવ્યો, તે બધો જ શાસ્ત્રોનો ઇતિહાસ, ધર્મશાસ્ત્રો આપણા સંત પુરુષોએ તૈયાર કર્યા. ઉપનિષદો, મહાભારત, રામાયણ, છ પ્રકારના દર્શન શાસ્ત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા, વેદોની સંહિતાઓ, આ બધા જ ગ્રંથો પ્રાચીન કાળથી જે ભારતીય સંસ્કૃતિના સર્વોત્તમ ગ્રંથો મનાય છે તે ગ્રંથોને સંત પુરુષોએ જ સુરક્ષિત રાખ્યા અને આપણા જમાના સુધી પહોંચાડ્યા. આ સંત પુરુષોનું સર્વશ્રેષ્ઠ યોગદાન છે. એટલે સંત પુરુષો જો ના હોય તો સંસ્કૃતિ પણ ટકી શકે નહીં, સુરક્ષિત રહી શકે નહીં. અને વચ્ચે વચ્ચે પણ જ્યારે જ્યારે ધર્મના પ્રવાહની અંદર મંદતા આવી ગઈ, જ્યારે જ્યારે ધર્મનો દીપક જ્યોતિ વગરનો થવાનો સમય આવ્યો ત્યારે તે વખતે પણ સંત પુરુષોએ જ્યોતિર્ધરોએ મહાપુરુષોએ આવી અને ધર્મના દીપકની અંદર જ્યોતિને વળી પાછી ઠીક કરી, દિવેટને ઠીક કરી, એની અંદર પ્રેરણાના પિયુષ રેલ્યા, નવી નવી પ્રેરણાઓ વળી પાછી પ્રજાને પૂરી પાડી, સમય સમય પર યુગે યુગે આ રીતે આવી અને ભારતની અંદર જ્યોતિર્ધરોએ સંત પુરુષોએ ધર્મની શિખાને પ્રજ્વલિત રાખી. એમનું યોગદાન પણ એ રીતે જોતા પણ ઘણું અસાધારણ છે. એવા સંત પુરુષોને રામચરિત માનસની અંદર તુલસીદાસજી મહારાજ યાદ કરે છે અને યાદ કરીને કહે છે કે એવા સંત પુરુષોનો જો સમાગમ થાય, એવા સંત પુરુષોનો જો સત્સંગ સાંપડે તો જીવન નિર્મળ બની જાય છે, કાયાપલટ થઈ જાય છે જીવનની. સુંદર ભાષામાં તુલસીદાસજી મહારાજ સત્સંગતિનો મહિમા લખે છે કે સત્સંગતિનો જે મહિમા, સત્સંગતિનો જે પ્રભાવ છે એ અતિશય અસાધારણ છે. એ સત્સંગતિના પ્રભાવથી જ રત્નાકર લુટારાનું જે કામ કરતા હતા તે મહર્ષિ વાલ્મીકી બની ગયા. દેવર્ષિ નારદનો આ પ્રભાવ હતો, રત્નાકરમાંથી વાલ્મીકી થયા અને તેમણે ઋષિ વાલ્મીકીએ પછી રામાયણની રચના કરી જે સંસારને માટે કલ્યાણકારક થયું. તો સત્સંગતિના સરોવરમાં સ્નાન કરવાનું સૌભાગ્ય જેને પણ સાંપડે છે, તુલસીદાસજી કહે છે કે તેની કાયાપલટ થઈ જાય, તેની દ્રષ્ટિ પણ બદલાઈ જાય, તેની વૃત્તિ બદલાઈ જાય અને તેની સાથે સાથે તેની પ્રવૃત્તિ બદલાઈ જાય. સત્સંગ જે કરે તેની અંદર ત્રણ પ્રકારનું પરિવર્તન દેખાય, એક દ્રષ્ટિનું પરિવર્તન, એક વૃત્તિનું પરિવર્તન, એક પ્રવૃત્તિનું પરિવર્તન. સૌથી પ્રથમ તો મનની વૃત્તિ બદલાઈ જાય. જે વૃત્તિ વિષયો પ્રત્યે અભિમુખ બનીને વિષયવતી હોય, સંસારના વિષયોને જ સર્વસ્વ સમજતી હોય, તે વૃત્તિ ધીરે ધીરે વિશદ બને અને પરમાત્મમયી થતી જાય. મન દ્વારા પરમાત્માનું જ ચિંતન મનન થાય, પરમાત્માનું ધ્યાન ધરવાને માટેની પ્રેરણા પ્રાપ્ત થાય, વૃત્તિ સાત્વિકતા ધારણ કરે અને સાત્વિક બને એટલે દૈવી સંપત્તિના સદગુણોથી સંપન્ન બની જાય મનની વૃત્તિ. અને પછીથી તે વૃત્તિ જેમ જેમ ઉદાત્ત બનતી ચાલે તેમ તેમ પરમાત્માના પ્રેમથી રંગાઈ જાય તો તેના પરિણામે દ્રષ્ટિ પણ બદલાઈ જાય. જે આપણી દ્રષ્ટિ અત્યારે કોઈને મિત્ર રૂપે જોતી હોય, કોઈને શત્રુ રૂપે જોતી હોય, કોઈને પોતાના સમજતી હોય, કોઈને પારકા માનતી હોય, કોઈને સ્વાગત કરવા યોગ્ય માનતી હોય, કોઈને તિરસ્કાર યોગ્ય સમજતી હોય, જે દ્રષ્ટિ પરમાત્મા સિવાયના જગતનું દર્શન કરતી હોય તે દ્રષ્ટિ પણ બદલાઈ જાય સત્સંગના પરિણામ રૂપે. એટલે પછીથી સર્વત્ર પરમાત્માની પ્રતિચ્છબી દેખાય, પરમાત્માની જ્યોતિનું દર્શન થાય, જીવ માત્ર પરમાત્માના જ પ્રતિનિધિ છે તે પ્રકારનું દર્શન દ્રષ્ટિને માટે સહજ બની જાય, સમ બની જાય દ્રષ્ટિ. જગતના જે વિષમ પદાર્થો, જુદા જુદા પદાર્થો છે તે પદાર્થોની અંદર, તે પદાર્થોની પાછળ જે પરમાત્માની પરાત્પર સત્તા અથવા ચેતના છે, જે સત્તા અથવા ચેતનાને સામાન્ય માનવોની દ્રષ્ટિ જોઈ શકતી નથી, તે પરમાત્માની પરાત્પર ચેતનાનું દર્શન પછી સ્વાભાવિક બની જાય. જેની દ્રષ્ટિ દૈવી બને છે તે સર્વત્ર પરમાત્મા દર્શન કરતા થઈ જાય છે, પરમાત્માનું દર્શન તેને માટે સહજ બની જાય છે. તો દ્રષ્ટિ પણ બદલાઈ જાય છે. સૌ પ્રત્યે પ્રેમ, સૌ પ્રત્યે નિર્ભયતા, કોઈનો પણ પછી ભય નથી, કોઈનો પણ તિરસ્કાર નથી, કોઈને માટે મોહ નથી. પ્રેમ સૌને માટે પણ મોહ કોઈને માટે નથી, કામના કોઈની પણ નથી, તૃષ્ણા ક્યાંય પણ કોઈની માટે પણ નથી. આવી પવિત્ર દ્રષ્ટિ બની જાય તો પછીથી પ્રવૃત્તિ પણ પવિત્ર થઈ જાય. અમંગલ માર્ગે કદી પણ પ્રવૃત્તિ થતી નથી, તેવા માનવના જીવનમાં સદા સત્કર્મોનું અનુષ્ઠાન જ થયા કરે. કોઈ પણ વાર કુકર્મ પરાયણ તે માનવ થતો નથી. આ સત્સંગનું શું પરિણામ છે? મનની વૃત્તિ બદલાઈ જવી, દ્રષ્ટિ બદલાઈ જવી અને સાથે સાથે પ્રવૃત્તિ પણ બદલાઈ જવી. તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે કે સત્સંગનું આ પરિણામ જે માનવો પોતાના જીવનમાં પરિવર્તન લાવવા ઈચ્છે, સત્સંગ દ્વારા તે પરિવર્તનને લાવી શકે છે. જે પરિવર્તન લાવવા ઈચ્છતા જ નથી અને છતાં પણ સત્સંગમાં જતા હોય તો આજે નહીં તો કોઈક વાર પણ તેમના મનની અંદર પણ એવો વિચાર જાગે છે કે આપણે પણ આપણા જીવનને સુધારીએ તો સારું, આપણે પણ આપણા જીવનને હવે થોડુંક પણ બદલીએ તો સારું, થોડુંક પણ પ્રભુમય બનાવીએ તો સારું. ધીરે ધીરે વિચાર જાગે છે. બહુ જલ્દી વિચાર ન જાગે તો મોડે પણ જાગે, પણ સત્સંગ નકામો જતો નથી. કેટલાકને જલ્દી સુધરવાની ઈચ્છા થઈ જાય છે ને સુધરે છે, કેટલાકને મોડી સુધરવાની ઈચ્છા થાય છે ને સુધરે છે, પરંતુ સત્સંગ સદાને માટે કલ્યાણકારક થાય છે. તુલસીદાસજી તો ત્યાં સુધી કહે છે કે સત્સંગરૂપી જે સરોવર છે એ સરોવરમાં જે સ્નાન કરે છે તેને તત્કાલ ફળની પ્રાપ્તિ થઈ જાય, તેની અંદર તો તત્કાળ પરિવર્તન આવે છે. કેવું પરિવર્તન આવે છે? તુલસીદાસજી કહે છે કે જુઓ, આ સત્સંગનું સરોવર તો એવું છે, એની અંદર સ્નાન કરવાથી કાગડા હોય છે તે કોયલ બની જાય છે અને બગલા હોય છે તે હંસ થઈ જાય છે. રામકથાનું શ્રવણ કરવાથી, રામકથાનું વાચન કરવાથી અથવા કોઈ પણ ધર્મગ્રંથનો પાઠ કરવાથી, પારાયણ કરવાથી જીવનની અંદર આ રીતે પવિત્ર પરિવર્તન આવે છે અને આવવું જોઈએ. સૌથી પ્રથમ તો તુલસીદાસજી કહે છે કે કાગડા હોય છે તે કોયલ થઈ જાય છે. કાગડાની પેઠે જે કટુ શબ્દો બોલતા હોય તે મધુર શબ્દ બોલનારા થઈ જાય છે. કાગડાની પેઠે જેમની દ્રષ્ટિ હંમેશા મલિન પદાર્થો તરફ જ જતી હોય તેમની દ્રષ્ટિ કોયલની પેઠે મધુર પવિત્ર પદાર્થો તરફ જ જાય છે, તે પછી પવિત્રતા ધારણ કરે છે. અને જેવી રીતે બગલાઓ બહારથી આપણને એમ દેખાય કે શાંતિપૂર્વક સરિતામાં ઉભા છે, પરંતુ તેમનું ધ્યાન સરિતાની અંદર રહેનારા માછલા તરફ હોય. માછલાઓને જુએ એટલે બગલાઓ નીચે નમે અને માછલાઓને પોતાના મુખમાં ગ્રહણ કરે, વળી પાછા સ્વસ્થતાપૂર્વક ઉભા રહે. આવી રીતે જેમના જીવનની અંદર વિષયવતી વૃત્તિ હોય, દાંભિકતા હોય, તુલસીદાસજી એમ કહેવા માંગે છે કે સત્સંગના પ્રભાવથી તેમની દાંભિકતા દૂર થઈ જાય અને વિષયવતી વૃત્તિનો પણ લોપ થઈ જાય અને પછી તે રાજહંસ જેવા બની જાય. જેવી રીતે રાજહંસ માન સરોવરની અંદર જ વસે અને રાજહંસને માટે એમ કહેવાય છે કે પાણીને દૂધ ભેગું કરવામાં આવે અને પાણીને દૂધને ભેગું કરીને રાજહંસની સમક્ષ મૂકવામાં આવે તો રાજહંસ દૂધને ગ્રહણ કરે છે, પાણીને મૂકી દે છે. એવી રીતે સંસારમાં પણ જે રાજહંસ જેવા હોય, જેમણે હંસ વૃત્તિ કેળવી હોય, તે નિત્ય અને અનિત્યનો વિચાર કરે છે, સત્ય અને અસત્યનો વિચાર કરે, બંધન અને મોક્ષનો વિચાર કરે, આત્માને અનાત્માનો વિચાર કરે અને વિચાર કરીને બેસી ના રહે, પરંતુ અનિત્યનો ત્યાગ કરીને નિત્ય પદાર્થ જે પરમાત્મા છે તે પરમાત્માની પાસે પહોંચવાને માટેનો કાર્યક્રમ બનાવે, તે કાર્યક્રમને વફાદાર રહે અને છેવટે પરમાત્મા જે નિત્ય છે તે નિત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરીને પોતાના જીવનને સાર્થક પણ કરી દે, અસત્યમાંથી તે પોતાના મનને નિવૃત્ત કરે અને પરમ સત્ય સ્વરૂપ પરમાત્માની પાસે પહોંચવાની પ્રવૃત્તિ આદરે, આવી રીતે તેમની હંસ વૃત્તિ થઈ જાય. જેવી રીતે હંસ માનસ સરોવરમાં માન સરોવરમાં રહે તેવી રીતે જે રાજહંસ જેવા બન્યા હોય સત્સંગના પ્રભાવથી તેમનું મન પણ હંમેશા, તેમની સ્થિતિ પણ હંમેશા પરમાત્માની અંદર જ રહે. તે સંસારમાં રહેતા હોય પરંતુ તેમની અંદર સંસાર રહેતો ના હોય, તેમનું શરીર સંસારમાં રહેતું હોય પણ મન સંસારમાં રહેતું ના હોય. મન તો પરમાત્મામાં જ વસતું હોય તેમના હૃદયમાં તો પરમાત્માનો જ વાસ હોય. તે હાલતા દેખાય, ચાલતા દેખાય, બોલતા દેખાય, જમતા દેખાય, વિભિન્ન પ્રકારના વ્યવહારો કરતા દેખાય, પરંતુ તેમના મનનું અનુસંધાન સદાને માટે પરમાત્માની સાથે જ હોય. જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવ્યું છે, નૈવ કિંચિત કરો મિતિ યુક્તો મન્યેત તત્વવિત, પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન નશનન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહન નુન્મિશન નિમિશન્નપિ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન્, વર્તંત ઇતિ ધારયન્. ખાતા પીતા ઉઠતા બેસતા હરતા ફરતા બોલતા બધા જ કર્મો કરતા હું કઈ કરતો નથી, પરમાત્માની શક્તિ જ કરે છે. આ પ્રમાણે આદર્શ તત્વજ્ઞાની પુરુષ અનુભવે છે, એ પોતાના કર્તવ્યો કરે છે, કર્તવ્યોને તિલાંજલિ આપતો નથી. ઘરની અંદર હોય તો ગૃહોચિત કર્તવ્યોનું અનુષ્ઠાન કરે, કુટુંબીઓની સાથે હોય તો કુટુંબીઓની સાથે જે કર્તવ્યો કરવાના હોય તેમને પણ તિલાંજલિ આપે નહીં. ઓફિસર હોય તો ઓફિસર તરીકેનું કર્તવ્ય કરે, વેપારી હોય તો આદર્શ વેપારી તરીકે વર્તે, અધ્યાપક હોય તો અધ્યાપક તરીકેનું કર્તવ્ય કરે, ડાક્ટર વકીલ તરીકે પણ પોતપોતાના કર્તવ્યને વફાદાર રહે. પરંતુ પોતાનું જે પ્રમુખ કર્તવ્ય પરમાત્માને ઓળખવાનું છે તેને પણ ભૂલે નહીં, કર્તવ્યને તિલાંજલિ ના આપે. કર્તવ્ય નાનું હોય કે મોટું હોય તેનો પરિત્યાગ કદી પણ કરે નહીં. અમે આ વખતે દક્ષિણ આફ્રિકાની યાત્રાએ ગયા, દક્ષિણ આફ્રિકા જ્યારે અમે પહોંચ્યા ડર્બન, ભારતથી વિમાનમાં બેસીને ડર્બન જ્યારે અમે પહોંચ્યા દક્ષિણ આફ્રિકાના મોટા નગરમાં, ત્યારે વિમાન ઘર પરથી ઉતર્યા અને વિમાન ઘર પરથી બહાર નીકળવા માટે આગળ ચાલ્યા. તો આપણા દેશમાં જેવી રીતે નિયમ છે, પરંપરા છે, એમ પરદેશોમાં પણ નિયમ ને પરંપરા છે. એ આપણા સામાનને જુએ છે, કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ છે તે આપણા સામાનને જુએ, એમાં કઈ વાંધાજનક વસ્તુ તો નથી. અમેરિકા જેવા દેશોમાં આપણે જઈએ, ઇંગ્લેન્ડ જેવા દેશમાં જઈએ તો ત્યાં તો એવું હોય કે આપણી પેટીઓને કોઈ ઉઘાડતું નથી, આપણા સામાનને કોઈ ખોલાવવાનો આગ્રહ રાખતા નથી, તે આપણા ઉપર વિશ્વાસ રાખે. બત્તીઓ હોય છે ત્યાં, પીળી બત્તી, લાલ બત્તી, લીલી બત્તી લખેલું હોય. જો વાંધાજનક કોઈ વસ્તુ આપણી પાસે હોય તો આપણે લાલ બત્તી તરફ ચાલવાનું, વાંધાજનક ન હોય તો બીજી બત્તી જે હોય તે તરફ ચાલવાનું. આપણે એ રીતે જઈએ એટલે વિશ્વાસ જ રાખે, ત્યાં જરૂર આમની પાસે કઈ વાંધાજનક નહીં હોય એટલે લાલ બત્તી તરફ ગયા નથી, વિશ્વાસ રાખે. પરંતુ કેટલાક દેશોમાં વિશ્વાસ નથી પણ રખાતો, જેમ કે ભારતમાં વિશ્વાસ નથી રખાતો. જ્યારે આપણે પરદેશથી આવીએ ત્યારે આપણને ત્યાં ઓફિસરો પૂછે જ કે લાવ્યા જશો, આપણે કે નથી લાવ્યા તો કે ના, લાવ્યા જશો રેડિયો, લાવ્યા જશો ટેપ્સ, લાવ્યા જશો દૂરબીન, કંઈક ને કંઈક તમે લાવ્યા જશો. અને પછી જો એમને એમ થાય તો આપણો સામાન તપાસે, ઉઘડાવે. અને અહીંયા કેટલાક લોકો કે નથી લાવ્યા અને ઉઘડાવે તો પછી નીકળે ખોલ, એટલે એમને વિશ્વાસ આવતો નથી. ઘણી વાર તપાસ આવે છે, જુએ છે, કેટલીક વાર વાંધાજનક કઈ નથી મળતું તો કેટલીક વાર મળે. તો કેટલાક દેશોમાં તપાસે છે સામાન. દક્ષિણ આફ્રિકામાં અમે ગયા તો સામાન બધો તપાસતા હતા, એટલે ઘણો ટાઈમ લાગે. દરેકની બધી પેટીઓ ઉઘડાવે, નાની વસ્તી મોટી બધી જ વસ્તુઓનું નિરીક્ષણ કરે, એટલે બહાર જતા સમય તો ઘણો જ લાગે. અમારો વારો આવ્યો, બધાની પેટી ઉઘાડે એટલે પછી એમને કાંઈ એવું થોડું કે આ મહાત્મા છે હિમાલયથી આવેલા એટલે એમને એમને એમ જવા દઈએ, ઉઘાડાવે એટલે ઉઘાડાવે. મહાત્માઓનો પણ વિશ્વાસ રાખતા નથી હવે કેટલાય માણસો, પહેલા રાખતા હતા. પણ દિલ્હીમાં એકવાર એવું બની ગયું કે પરદેશથી આપણા દેશના એક મહાત્મા આવ્યા અને ત્યાં એમને પૂછવામાં આવ્યું વિમાન ઘર પર કે કઈ વાંધાજનક લાવ્યા છો, મહાત્માએ કહ્યું બિલકુલ લાવ્યો નથી. ફરી પૂછ્યું લાવ્યા છો, નથી લાવ્યો. અને તેમના સામાનને પછી જોવા માંડ્યો તો લાખથી વધારે રૂપિયાનો માલ વાંધાજનક નીકળ્યો તેમના સામાન. બસ ત્યારથી હવે આ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ મહાત્માઓનો પણ વિશ્વાસ રાખતા કે કદાચ વાંધાજનક નીકળે પણ ખરું, બની શકે. જોકે અમારે તો પેટીઓ ઉગાડવી પડતી નથી, અમારી સામે જુએ છે મુંબઈ આવીએ ત્યારે અને જોઈ લે છે કે આટલા નાના સામાનમાં શું લાવ્યા હશે. અમે બે જ વસ્તુ લઈને પરદેશ જઈએ, બે જ નાની વસ્તુ બે નાના દાગીના લઈને પાછા આવીએ. એ દાગીના એટલા નાના હોય એ જોઈને જ એમને થાય કે આમાં તો બે પાંચ જોડી કપડા હોય, બીજું શું હોય, જાઓ તરત જ કરજો. પણ બીજાને ઉઘડાવે, દક્ષિણ આફ્રિકામાં પણ ઉઘડાવતા, એટલે અમારી પેટી પણ ઉઘડાવી. અમે કહ્યું પૂછ્યું ત્યારે કે કાંઈ પણ વાંધાજનક નથી, નથિંગ ઓબ્જેક્શનેબલ. પણ હવે ત્યાંના ઓફિસરોને તો જોવાનું હોય જ છે, પરંપરા છે, એટલે ઉઘડાવે પેટીઓ, અમારી પણ ઉઘડાવી. કાંઈ પણ મળ્યું નહીં, એણે જોયું જલ્દી જલ્દી કાંઈ છે નહીં, કપડાં જ છે, થોડી ચોપડીઓ જ છે, બધું તરત એને બંધ કરાવી દીધું. પણ જુઓ હવે વાત, એક વસ્તુ એને સમજાઈ નહીં. અમારા સામાનમાં એક વસ્તુ એવી હતી કે જેના મગજમાં ઉતરી નહીં કે આ શું વસ્તુ. એણે પૂછ્યું વોટ ઇઝ ધીસ, અમે કોઈ તમે જ જોઈ લો શું છે, તો કે નહીં પણ શું. એણે ઉગાડ્યું નાની અમારા હાથમાં પાણી પીવાને માટેની અમે સાધન સામગ્રી લઈ ગયેલા, રસ્તામાં જેનું તેનું પાણી જ્યાં ત્યાંનું ન પીવું પડે એટલે મુંબઈથી જ પાણી લઈ ગયેલા, વોટર બેગ જેને આપણે કહીએ તે લઈ ગયેલા સાથે. તે એના મગજમાં ઉતર્યું નહીં કે આ શું. ઉગાડ્યું એમાંથી પાણી હતું, તો કે આ તો પાણી છે, પાણી બરાબર. પણ એણે કહ્યું કે આ ભારતનું પાણી ભારતનું છે, અમે કહ્યું ભારતનું છે, તો કે આ દક્ષિણ આફ્રિકામાં પ્રવેશી નહીં શકે, ભારતનું પાણી. ભારતનું પાણી આ વોટર બેગમાં જ છે એમ નહીં, પણ અમારા પેટમાં છે ભારતનું તો પાણી, તો અમને તો વિઝા મળેલો છે પ્રવેશવાનો, અમે તો પ્રવેશવાના, પાણી તો અમારી સાથે પ્રવેશવાનું. તો કે એ બરાબર, પણ આ અલગ પાણી છે ને ભારતનું, તેનો પ્રવેશ ન થાય. અમારા દેશમાં અમે બહુ ચીવટ રાખીએ છીએ, એ ઓફિસરે કહ્યું, એ બહુ ચીવટ, રોગચાળો ન ફાટી નીકળે એને માટે, અને જેવા તેવા પાણી નહીં આવવા જોઈએ. અમે આખા દક્ષિણ આફ્રિકામાં બને તેટલું ચોખ્ખું પાણી પૂરું પાડીએ, એ પાણીને અમે ફિલ્ટર કરીએ, એમાં રાસાયણિક દ્રવ્યો અમુક નાખીએ, પછી તે પાણી બધાને પહોંચે જેથી રોગ ન થાય. નાના ગામથી માંડીને મોટા શહેર સુધીમાં બધે અમે આનું ધ્યાન રાખીએ. હવે આ ભારતનું પાણી ખરેખર કેવું તે તો કાંઈ અમને ખબર નહીં, માટે તે અમારા દક્ષિણ આફ્રિકામાં પ્રવેશવું ના જોઈએ. તમે કોઈ શું કરશો હવે આ પાણીને, તો કે કશું જ નહીં, આ સામે બાથરૂમ છે એમાં નાખી દેવાનું. એટલે એમના માણસે જઈ અને અમારી વોટર બેગ હતી એને લઈ અને પાણીને નાખી દીધું, સારું ખાલી થઈ ગઈ. મેં કહ્યું હવે વોટર બેગ તો પ્રવેશી શકે ને, તો કે એનો કઈ વાંધો, પાણી ના પ્રવેશી શકે. આ કે મારું કર્તવ્ય છે, મારું કર્તવ્ય. હવે એને પાણીમાં ઓબ્જેક્શન દેખાયું, બોલો કે પાણી નહીં, આ પાણી તમે પીઓ અને જો તમને કઈક દર્દ થઈ જાય તો નામ અમારું આવે કે સાઉથ આફ્રિકામાં તમે આવ્યા ને રોગ થયો. એટલે પાણી પણ નહીં, ખોરાક પણ નહીં, તમારી સાથે કઈ નાસ્તો હોય તો તે પણ અહીંયા જ કાઢી નાખવાનું, અંદર કઈ જવું ન જોઈએ. કોઈ વસ્તુ તમારા સિવાય, તમારા કપડા સિવાય, તમારા પુસ્તકો સિવાય, તમારા પૈસા સિવાય બીજું કઈ અંદર પ્રવેશવું, ખાવા પીવાનું ન જોઈએ. અમારી પાસે તો કઈ ખાવા પીવાનું હતું જ નહીં, પણ એને કર્તવ્ય આટલું બધું પસંદ હતું એ કે મને મૂકવામાં જ અહીં આટલા માટે આવ્યો. અને પાણી તો કે મેં પહેલી જ વાર જોયું આજે બહારથી આવનારું પાણી. અમારા જેવા પાણી લઈને કોણ જાય, પાણી લઈને જનારા તે ભારતથી પાણી લઈને જનારા, જ્યાં જ્યાં પાણી હોય ત્યાં પી લે માણસો, તો ભારતથી પાણી લઈને વળી પ્રવાસ કરનારા કોણ હોય. તો કે આ પહેલી જ વાર આવું દર્શન મને થયું. મેં કહું અમારું દર્શન પણ પહેલી જ વાર તમે તો કર્યું ને પાણીની સાથે, તો કે આ મારું કર્તવ્ય છે. મારા દેશે મને આ ડ્યુટી સોંપેલી છે કે કાંઈ પણ ઓબ્જેક્શનેબલ હોય તે સાઉથ આફ્રિકામાં પ્રવેશવું ન જોઈએ એરપોર્ટ તરફથી. એટલે હું ડ્યુટીને વફાદાર રહું છું, ભલે ને નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય, પણ તેનો પ્રવેશ અનુચિત રીતે ન થવો જોઈએ. તો મને તે ઓફિસરને માટે માન પેદા થયો કે આ કેટલો બધો ઝીણવટથી બધું તપાસે છે અને ચકાસે છે. એને જે કર્તવ્ય સોંપ્યું છે ઓફિસર તરીકેનું તે પ્રત્યે બિલકુલ ગાફેલ નથી.
ચલાવો અવારનવાર લખેલું આવે તે રીતે જ મોટરો આપણે ચલાવવી પડે. પેલા ભાઈને થયું કે કોઈ છે નહીં, જંગલ જેવું છે, એકાંત છે, ચાલો ને 60 કિલોમીટરનું લખેલું તો હતું સાઇનબોર્ડ, પણ આપણે 80-90 કિલોમીટરની ઝડપે ચલાવીએ, વહેલા પહોંચી. એટલે એને ઝડપ કરી, પણ જો 10 જ મિનિટમાં એકાંત સ્થાન હતું ત્યાં પણ પોલીસની મોટર આવીને ઉભી, અમારી મોટરને રોકી. એમાંથી પોલીસમેન બહાર ઉતર્યો મોટરમાંથી અને તરત જ અમારી મોટર પાસે આવીને જે ડ્રાઇવિંગ કરતા હતા ભાઈ એમને બોલાવ્યા અને કહ્યું કે તમારી મોટર 85-90 કિલોમીટરની ઝડપે ચાલી રહી છે અને અમારા માર્ગનો કાયદો તમે જોયો, 60 કિલોમીટરે તમારે ચલાવવાની હતી મોટર, બરાબર છે? તો ડ્રાઈવર જે હતા મોટરના તેણે કહ્યું બરાબર છે, મારી ભૂલ થઈ. તો કે ઓલ રાઈટ, ઠીક છે, લો. એમ કરીને એણે એનું નામ લખી લીધું, મોટરના નંબર લખી લીધા અને પાસ દંડની ટિકિટ આપી દીધી કે તમે જે શહેરમાં રહો છો ત્યાં કોર્ટમાં આવતીકાલે જઈને આ દંડ ભરજો. 20 રેન્ડ દંડ, એટલે લગભગ 200 રૂપિયા થાય ભારતના. 10 રૂપિયા બરાબર 1 રેન્ડ. સાઉથ આફ્રિકાનો રેન્ડ મોંઘો છે ભારતના રૂપિયા કરતા. એ દંડ કરી દીધો. હવે આમાં કઈ ચાલે જ નહીં. કોઈએ કહ્યું એમને કે આપો ને એના કરતા દક્ષિણાના 20 રેન્ડ એને જ, તમારે જવું ન પડે કોર્ટમાં, કા 10 રેન્ડ આપો કા 5 આપો. તો કે ના, એવું જો કરવા જઈએ તો બીજા 20 રેન્ડની ટિકિટ આવી જાય. પછી લાંચ આપવી એ બીજો ગુનો ત્યાં ગણાય છે. એક તો તમે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો, ઉપરથી લાંચ આપવાની કોશિશ કરો છો પોલીસને, એટલે પોલીસ તમને બીજો દંડ કરશે. અહીંયા ચાલતું નથી, પણ ભારતના પેલા ટેવાયેલા હતા ભાઈ, એ કે આપણા દેશમાં તો આવું બધું કશું ચાલે, ખિસ્સામાં કંઈક પધરાવી એટલે અચ્છા જાઓ, તો કે એવું નથી. એક્ટિવ છે પોલીસ, કર્તવ્યનિષ્ઠ છે, આખું પોલીસ તંત્ર કર્તવ્યનિષ્ઠ છે. અને પછી એ ચાલ્યા ગયા, દંડની ટિકિટ આપી એનું કામ પૂરું થયું, ત્યાંથી ચાલ્યા ગયા. પછી મોટરમાં બેસીને એને તો રસ્તાને બરાબર જોવાનો જ હતો, કોઈ નિયમોનો ભંગ કરે તો આવી રીતે તેમને દંડ કરવાનો, એટલા માટે જ એને આ કામ સોંપાયેલું હતું. તો પોતપોતાનું કર્તવ્ય સારી રીતે કરવું, પ્રામાણિક રીતે કરવું, તે પણ એક મોટામાં મોટી સાધના જ છે, મહાન સાધના છે. આદર્શ જ્ઞાની પુરુષ, ભક્ત પુરુષ, યોગી પુરુષ પોતાનું કર્તવ્ય કરે છે, જ્યાં હોય ત્યાં રહીને કરે છે, અને છતાં પણ આસક્તિ રાખતો નથી, મમત્વ રાખતો નથી, રાગદ્વેષથી પ્રેરાતો નથી, ઘેરાતો નથી, અને અહંકારનો શિકાર પણ બનતો નથી, પોતાના મનને પ્રભુમાં જ રાખે છે. તુલસીદાસજી કહે છે કે આવી રીતે સત્સંગનું પરિણામ જીવનમાં દેખાવું જોઈએ, વૃત્તિ વિશદ થઈ જવી જોઈએ, દ્રષ્ટિ દૈવી બની જવી જોઈએ, પ્રવૃત્તિ પવિત્ર થઈ જવી જોઈએ. આ 3 વસ્તુઓ થવી જોઈએ. 3 વસ્તુઓ જો સત્સંગના સુપરિણામ સ્વરૂપે થતી હોય તો પછી જીવનમાં પરિવર્તન આવે, સારું પરિવર્તન આવે, અને તે જીવન પરમાત્માનું પ્યારું પણ થઈ શકે, ઉત્તમ પણ બની શકે. બહુ સુંદર રીતે તુલસીદાસજી રામચરિતમાનસમાં લખે છે કે આ સત્સંગરૂપી સરિતામાં મજ્જન એટલે સ્નાન કરવાનું ફળ તત્કાળ દેખાય છે. જુઓ તો ખરા જરા, મજ્જન ફલ તત્કાળ જણાય, મજ્જન ફલ તત્કાળ, મજ્જન ફલ તત્કાળ જણાય, મજ્જન ફલ તત્કાળ. કાગ બની મધુ કોયલ જાય, કાગ બની મધુ કોયલ, બગલા હંસ વિવેકી થાય, બગલા હંસ વિવેકી થાય, બગલા હંસ વિવેકી થાય, બગલા હંસ વિવેકી થાય. અચરજ એમાં નથી જરાય, અચરજ એમાં, મહિમા સંતસમાં ગમ કેરો, મહિમા સંતસમાં ગમ, શાસ્ત્રોને સતપુરુષો ગાય, શાસ્ત્રોને સત,
કાયા પલટ થતી જીવતણી, કાયા પલટ થતી જીવતણી, સત્સંગ નદીમાં જો નાય, સત્સંગ નદીમાં જો નાય, સત્સંગ નદીમાં જો નાય, સત્સંગ નદીમાં વિવેક ના સત્સંગ સિવાય, વિવેક ના સત્સંગ, રામ કૃપા વિણ તે ન પમાય, રામ કૃપા વિણ, રામ કૃપા વિણ તે ન પમાય, રામ કૃપા વિણ, હર્ષ શ્રેયનું મંગલ મૂલ, હર્ષ શ્રેયનું, સિદ્ધિ ફલ સાધન સૌ ફૂલ, સિદ્ધિ ફલ સાધન સૌ ફૂલ, સંત સમાગમ કહ્યો અમૂલ, સંત સમાગમ, સંત સમાગમ કહ્યો અમૂલ, સંત સમાગમ, સંત સમાગમ કહ્યો અમૂલ, સંત સમાગમ. કલિકાળમાં જીવોથી બીજું શું થાય? કલિકાળની અંદર સત્સંગ, સરળમાં સરળ સાધન, આત્મશાંતિ મેળવવા માટેનું, આત્મકલ્યાણ કરવાને માટું. એટલે શંકરાચાર્ય મહારાજ પણ પોતાના એક સ્તોત્રમાં ઉપદેશ પંચકમમાં લખે છે, સંગહ સત્સુ વિધીયતામ ભગવતેર ભક્તિર દૃઢાધીયતામ, સંગહ સત્સુ વિધીયતામ, સત્પુરુષોના ચરણોનો સત્સંગ નિરંતર કરવો જોઈએ. અને એની સાથે સાથે પરમાત્માની અંદર પ્રીતિ અથવા ભક્તિ બને તેટલી દ્રઢ કરવી જોઈએ, જીવનને બને તેટલું નિર્મળ કરવાને માટેની પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ સત્સંગ દ્વારા. એટલે કે છે કે સત્સંગની સરિતામાં જે પણ જીવો નિત્ય નિરંતર સ્નાન કરવા ટેવાયેલા હોય તે જીવો પોતાનું કલ્યાણ સાધી શકે. સંત પુરુષો દ્વારા નિત્યાનિત્ય પદાર્થોના વિવેકને પ્રાપ્ત કરી શકે, પોતાના જીવનની અંદર ભક્તિભાવને વધારી પરમાત્માની પરમ કૃપાના ભાગી પણ બની શકે. સારામાં સારું, સરળમાં સરળ સાધન સત્સંગનું છે, પરંતુ સત્સંગનું સાધન સાધન બનવું જોઈએ. કેટલીકવાર સત્સંગનું સાધન સાધન બનતું નથી, સાધન બનવું જોઈએ. આપણે હંમેશા સ્મરણ કરવું જોઈએ કે સત્સંગ એક સાધન છે અને તે દ્વારા આપણે કંઈક પ્રાપ્ત કરવાનું છે. સાધન દ્વારા સાધ્યને પ્રાપ્ત કરવાનું. આપણે જો એમ માનીએ કે સત્સંગ તો સમય પસાર કરવા માટે છે, આનંદ મેળવવા માટે છે, કાનને પવિત્ર કરવા માટે છે, તો પછી જીવનમાં આગળ વધાય નહીં. સત્સંગ સાધન છે, સત્યરૂપી પરમાત્મા પાસે પહોંચવા માટે, પરમાત્માની પ્રીતિ અથવા ભક્તિને જગાવવા અને બળવાન બનાવવા માટે. આ વસ્તુનું જો સ્મરણ આપણને રહે તો એક બાજુ આપણે સત્સંગ કરીએ અને બીજી બાજુ આપણા જીવનની અંદર પવિત્ર પરિવર્તન આવે છે કે નથી આવતું તેનું નિરીક્ષણ પણ કરતા જઈએ, ધ્યાન પણ રાખતા જઈએ. કેટલીક વાર માણસો પણ આપણને કહે કે તમે સત્સંગ કરો છો, જેટલા પણ સત્સંગ થાય છે બધે જાઓ છો, અને છતાં પણ સ્વભાવ તો તમારો મરચાના જેવો જ તીખો રહ્યો, કાંઈ પણ ફેરફાર દેખાતો. તમને 15 વર્ષ પહેલા જ્યારે જોયેલા ત્યારે જેવા હતા તેવા જ અત્યારે પણ તમે દેખો, ઉલટો ગુસ્સો વધેલો દેખાય છે તમારો પહેલા કરતા. તો શું ફેર પડ્યો? તમે સત્સંગમાં જાઓ છો બધે ઠેકાણે, છતાં કાવા દાવા જે જાતના કરતા હતા તેવા જ હજુ પણ કરો છો, એમાંથી કાંઈ બહાર નીકળી શક્યા નહીં. મમતા ઉલટી વધી ગઈ છે તમારી, સત્સંગમાં જાઓ છો તેમ તેમ ઘટી નથી. કેટલાક માણસો આપણને આ રીતે કે તમે જઈને શું કર્યું, તો અમે નથી જનતા જતા તો શું નુકસાન છે અમને. જઈને તમે કંઈક સુધરતા હો, સુધરવાની પ્રવૃત્તિ આદરતા હો તો તમારું જવાનું સફળ. તો આપણું જીવન બને તેટલું ઉદાત્ત બને તેટલું સાત્વિક, બને તેટલું અણિશુદ્ધ બને તેવી અપેક્ષા બીજાઓ રાખે છે કે ભાઈ તમે સત્સંગમાં જાઓ છો અમારાથી જવાતું નથી, તમે ગીતા પાઠ કરો છો અમારાથી કરાતો નથી, તમે દેવ દર્શન કરો છો અમારાથી કરાતા નથી, પણ તમારામાં કંઈ જાણવા જેવો સુધારો થતો જાય છે કે પછી નથી થતો? જો થતો જતો હોય તો સારી વાત છે, અને ન થતો હોય તો તેવો સુધારો કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણે સત્સંગ પ્રૂફ ના બની જવું જોઈએ. જેવી રીતે વોટર પ્રૂફ કોટ આવે છે, વરસાદ પડે ત્યારે વોટર પ્રૂફ કોટ પહેરીએ એટલે એની અંદર પાણી જાય નહીં, બહાર જ બધું પાણી રહે, એવી રીતે સત્સંગ પ્રૂફ કેટલાક માણસો હોય, સત્સંગની અસર જ ન થાય. સાંભળે ખરા, પણ એ કે સાંભળે ત્યારે પણ એમ જ સમજે કે આપણે આમાં જીવનમાં કઈ બાંધવાનું નહીં, એ તો આપણે જે કરતા હોઈએ તે કરી જ રાખવાનું, આવી ગાંઠ વાળીને જતા હોય તો તેમની અંદર કઈ પરિવર્તન ન થાય. પરંતુ જે શીખવા માટે જતા હોય, સમજવા માટે જતા હોય, સુધાર કરવા માટે જતા હોય, તેમને માટે સત્સંગ એક મહાન સાધન બની જાય છે. એટલે તુલસીદાસજી કહે છે કે આ સત્સંગનો અમૂલક રસ પૂરો પાડે એને માટે મેં આ રામચરિત માનસ ગ્રંથની રચના કરી, એક સત્સંગ. અને આજે જુઓ નવરાત્રિના દિવસો ચાલે છે, પવિત્ર દિવસો છે. ઉત્તર પ્રદેશમાં તો લગભગ સ્થળે સ્થળે રામચરિત માનસના પાઠ અને પારાયણ થતા હોય, આપણી બાજુ વધારે ભાગે ચંડી પાઠ નવરાત્રિમાં વિશેષે થાય, ઉત્તરમાં વધારે ભાગે રામચરિત માનસના પારાયણ અને પાઠ થાય. હજારો માણસો તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે, સાધારણ માણસો નિરક્ષર હોય તે પણ રામકથાનો રસ પ્રાપ્ત કરે, અનેક જાતનો સત્સંગ પોતાના જીવનની અંદર કરતા હોય તેવા આનંદને અનુભવે છે. તો એક પરબ માંડી છે તુલસીદાસજીએ રામચરિત માનસ ગ્રંથની રચના કરી, પૃથ્વીને માટે, માનવ જાતિને માટે એક પરબ તૈયાર કરી દીધી કે ત્યાં જઈને, પરબની પાસે જઈને જેમ તરસ્યા માણસો પાણી પીએ તેવી રીતે તેની પાસે પહોંચીને જે તૃષાર્થ હોય, જેમને શાંતિની અભિલાષા હોય, સુખની ઈચ્છા હોય, તેવા જીવો, કલિકાળની અંદરના જીવો, અશાંત જીવો, બંધનગ્રસ્ત જીવો આ રામચરિત માનસની પરબ પાસે પહોંચીએ, તેના પ્રેરણાના પાનને કરે જીવન શાંતિમય બને, આનંદમય બને, વધારે ને વધારે પ્રેરણા પ્રાપ્ત થાય. ને એમણે એક મહાન ઉપકાર માનવ જાતિના ઉપર કરેલ છે. આ રીતે આપણે તો કેવળ તેનો લાભ જ લેવાનો છે, આપણે તો તેમાંથી આગળ ને આગળ ચાલવાનું. એટલે તુલસીદાસજી કહે છે કે આ સત્સંગ છે, તે સત્સંગ દ્વારા માનવ પોતાનું કલ્યાણ કરી શકે છે. અને પછી કલિકાળની અંદર એક બીજું સાધન, સર્વશ્રેષ્ઠ સાધન, અમોઘ સાધન જેને આપણે કહીએ તેવું સાધન તુલસીદાસજી રામચરિત માનસમાં આગળ બતાવે છે. જેમ સંત સમાગમ કે સત્સંગનું સાધન બતાવ્યું, આગળ બીજું એક સાધન બતાવશે, તે પણ અતિશય મહત્વનું સાધન. કલિકાળની અંદર જો તે સાધનનો આધાર લેવામાં આવે તો પરમાત્માની કૃપા જરૂર અનુભવી શકાય, જીવન પણ નિર્મળ થઈ જાય, આપોઆપ થઈ જાય, આત્મશક્તિ પણ પ્રાપ્ત થઈ જાય તેવું સરળ સાધન, સર્વસાધારણ પણ કરી શકે તેવું સર્વસુલભ સાધન છે, તે સાધન તુલસીદાસજી બતાવે છે. આવતીકાલે આપણે તેની ચર્ચા વિચારણા પણ કરીશું. રામચરિત માનસના આધાર પર તે સાધન ઘણું સુંદર સાધન છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ.
શ્રી રામ કૃષ્ણ મંતુ પ્રમોને, શ્રી રામ કૃષ્ણ મંતુ પ્રમોને. धीतमस्तु मा विद्विषावहै। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा वशिष्यते। ॐ शान्ति ॐ शान्ति ॐ शान्ति।